विमुख मार्ग का ज्ञान निकालने के जिन्हें रचिता चौदह मई साहब थे ये आज की बच्चे सवा बच्चों और पूरे जयपुर न पंडित था होता અને એની પાસે બહાર ગામથી પંડિતો સાંભળવા સમજવા અને મનનું સમાધાન કરવા માટે દૂર દૂરથી પંડિતો મોટા આવતા હતા. બહુ નાની વયમાં ગુરુના સંસ્કારથી શુદ્ધ આત્માનો અનુભવ થયો હતો, આત્મદર્શન થયા હતા. અને જેનો જ્ઞાનનો ઉભાર એ કાળની અંદર કોઈનો નહોતો એટલો જ્ઞાનનો ઉભાર હતો. તેઓશ્રીએ બહુ નાની વયની અંદર હજારો શાસ્ત્રોનું અધ્યયન કર્યું. મહમતનું તો કર્યું પણ પરમતના શાસ્ત્રોનું પણ અધ્યયન શરૂ કર્યું. એનું જ્ઞાન કેટલું દરિયા ગયેલું છે એ તો એને જો મોક્ષ માર્ગ પ્રકાશ જીવ વાંચે તો એને ખ્યાલ આવે કે કેટલા શાસ્ત્રોનું નાની વયમાં અધ્યયન કર્યું. અને એ ઉપરાંત ગૌમતસાર આદિ શાસ્ત્રોની સ્વતંત્ર ટીકા પણ જેને કરી છે. શિક્ષા સુધી ઉપાય આદિ પણ બહુ મહાન પુરુષ થઈ ગયા આત્માને અનુભવી. અને જયારે ગૌમતસારની ટીકા કરતા હતા બનાવતા હતા ત્યારે એનો ઉપયોગ એટલો બધો શાસ્ત્રમાં મગ્ન હતો કે એની માતાજી દાળ શાકમાં મીઠું નાખતા નહોતા ઈરાદાપૂર્વક કે આને કાંઈ ખબર પડે કે નહીં જમતી વખતે. તો છ મહિના સુધી ટીકા ચાલી ત્યાં સુધી એને ખ્યાલ ન રહ્યો કે આ દાળ શાકમાં મીઠું છે કે નહીં. એટલો ઉપયોગ જમતી વખતે પણ એના અર્થના ભાવમાં રમતો તેનો ઉપયોગ. ત્યારે છ મહિને એની ટીકા પૂરી થઈ ત્યારે એનો ઉપયોગ એ તત્વમાંથી શાંત થયો, છૂટો પડ્યો. એટલો ત્યારે જમવા બેઠા માતાજીની કહે છે, માતાજી આજે દાળમાં ને શાકમાં મીઠું નાખવાનું રહી ગયું છે, નિમક મને આપો. બેટા હું તો છ મહિનાથી નિમક નાખતી નથી પણ તારો ઉપયોગ લાગેલો શાસ્ત્રમાં હતો ને એટલે તને ખબર ન પડી. આજ મને લાગે છે કે શાસ્ત્રની ટીકા પૂરી થઈ લાગે છે. હા માતાજી, હો શાસ્ત્રની ટીકા આજે પૂરી થઈ ગયો. એટલું તો શ્રાવકો પહેલાના શ્રાવકની વાત, નામ શ્રાવકની વાત નથી, નામ જયની વાત નથી. એક ભાવે જૈન અને એક નામે જૈન. એક ભાવે શ્રાવક અને એક નામથી શ્રાવક, એમાં મોટો ફેર છે. સામાન્ય રીતે જણાવેલા હોય તો શ્રેષ્ઠ તો બધાને કહેવાય, પણ એ શેઠની માટે કોઈ બોજો કરે જ તો પણ કહેવાય તો શેઠ દીકરી આપી હોય. આપણે અહીંયા તમારે ક્યાં સાચી છે, અમારે ક્યાં પધારો છે, તો ઓલો કરોડપતિ હોય તો ઉભો થઈ જાય. દીકરીના શાસ્ત્ર આવે છે, શ્રેષ્ઠ તો બધા કહેવાય પણ શ્રેષ્ઠ ખરેખર તો જેને આત્મજ્ઞાન પ્રગટ થયું છે તે શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ છે. જેને આત્મજ્ઞાન પ્રગટ નથી થયું તે નામે શ્રેષ્ઠ કહેવાય પણ ભાવે શ્રેષ્ઠ નથી. શ્રેષ્ઠ શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ થઈ ગયું શ્રેષ્ઠનું ટેસ્ટ. એમાં ચોદરમલજી નાની વયની અંદર એનો જ્ઞાનનો ઉભાર. હવે એ વખતે આજના જમાનામાં ફક્ત એરોપ્લેન કે ટ્રેનની મુસાફરી નહોતી, ગાડાની મુસાફરી ને ઊંટની મુસાફરી હતી. ત્યારે સુલતાન શહેરથી એને ચીઠી ઊંટ ઉપર આવતી, તો બે મહિને તો એને ચીઠી મળે, ન્યાયથી જવાબ જાય તો બે મહિને એને મળે. એટલો અગોળ ભરાયું બધું કામ હતું એ જમાનાની વાત છે. પંડિત પ્રવર ચૌદરમલજીને વાસ્તુપૂર્ણ ચીઠ્ઠી, આ ચૌદરમલજીને આચાર્ય કલ્પની પણ ઉપાધિ મળી હતી સમાજે. આચાર્ય કલ્પ, આચાર્ય નહીં और आचार्य कल्प आचार्य जीवा आचार्य जीवन देने बुद्धि में काम देने मुल्तान नगर पेला मुल्तान हिन्दुस्तान में उपस्थित आ पाकिस्तान क्यों तो पाकिस्तान में मुल्तान जो અને કેટલાક આપણા દિગંબર ભાઈઓ પ્રતિમાઓ લઈ પ્લેનમાં અમે જયપુરમાં આવ્યા એ અત્યારે ત્યાં મંદિર છે અને અમે હમણાં જયપુર ગયા હતા ત્યાં વાંચું છું કે પ્રતિમા બધી ત્યાંથી એ લોકોએ એમ કે કહ્યું સરકારને ત્યાંના કે અમારા માથા ભલે પડી જાય પણ અમારા ભગવાનને મૂકીને લઈ જાય પહેલા અમારા ભગવાન પછી અમે એટલું તો એને કામ કર્યું અને એ ભગવાનની પ્રતિમાને મુલતાન નગરથી લઈને જયપુરના મંદિરમાં સ્થાપના કરી છે. અત્યારે મોદી છે પાકિસ્તાન, અત્યારે પાકિસ્તાનમાં છે મુલતાન. મુલતાન નગર અહીંથી પોતે ચીઠી લખે છે ચોડરમલજી સાહેબ એના પ્રશ્નનો ઉત્તર લખે છે. એનો જે કાગળ આવ્યો હતો પ્રશ્નનો તત્વ ચર્ચા, વેપારની વાત નથી, તત્વ ચર્ચાના પ્રશ્નો એનો ઉત્તર કેટલો વિનયપૂર્વક બતાવવા માંગે છે. શ્રી સુલતાન મુલતાન નગર મહાસિદ્ધાન વિશે સ્વધર્મી ભાઈ અનેક ઉપમા યોગ્ય અધ્યાત્મ રસરોચક ભાઈ શ્રી ખાનચંદજી, દાદાધરજી, નેપાલજી, સિદ્ધારેશદાસજી આદિ સર્વ સ્વધર્મ યોગ્ય શ્રી પ્રમુખ વિનય શબ્દ અવધારજો. અહી યથાસંભવ આનંદ છે. અમે સદાનંદ ઘનના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ ચાહું છું, પ્રાપ્તિ ચાહું છે નથી લખું પણ વૃદ્ધિ ચાહું છું. એટલે કે તમને પ્રાપ્ત થઈ ગયું હોય તો ભલે થઈ ગયું હોય પણ હવે એની વૃદ્ધિ થાવ એ હું ચાહું છું. હવે જયારે વૃદ્ધિ ચાહું છું એની અંદર ગર્ભિતમાં તમને પ્રાપ્ત ન હોય તો પ્રાપ્ત થઈ જાઓ એમાં આવી જાય છે. તમને પૈસાની વૃદ્ધિ થાય લેખું નથી, તમને બહુ સંયોગ સારા મળી જાય, તમારું શરીર સુખાકારી સારી જાય એમ કાંઈ લેખું નથી. સીધો આત્માની વાત લખી શું લખી, તમને ચિદાનંદ ઘનના અનુભવથી, ચિદાનંદ ઘન એટલે પોતાનો જે આત્મા જ્ઞાનની મૂર્તિ એવો ચિદાનંદ આત્મા એના અનુભવથી, શુદ્ધ આત્માના અનુભવથી, શુદ્ધ આત્માના અનુભવ વિના આનંદ નથી. ગમે એટલી ક્રિયાકાંડ કરીને મરી જાય, ચિદાનંદ ઘનના અનુભવથી સહજાનંદની વૃદ્ધિ ચાહું છું. સહજ આનંદ જે સાહજિક આત્મિક આત્માનો જે સ્વભાવ છે એ સાહજિક આનંદની હું વૃદ્ધિ ચાહું છું. આ આકુળતાને સુખ દુઃખ એ સાહજિક નથી, એ તો વૈભાવિક પ્રકુલ કરાયેલો ભાવ છે. એ વસ્તુનો સ્વભાવ આત્મા દુઃખને ભોગવે એ વસ્તુનો સ્વભાવ નથી, એ તો વિભાવ છે. અને શુદ્ધ આત્માનો જે અનુભવ છે એનો આનંદ છે એ તો સાહજિક સ્વાભાવિક છે, અક્રતિમ છે. સહજાનંદની વૃદ્ધિ ચાહું છું, વૃદ્ધિથી વાત કરી પ્રાપ્તિ નહીં, વૃદ્ધિ. હવે વૃદ્ધિ ચાહું છું એના પેટામાં આવી જોઉં કે જો પ્રાપ્ત ન થયો હોય આત્માનો અનુભવ તો પ્રાપ્ત થાવો અને પ્રાપ્ત થયો હોય તો વધો. બીજું, તમારો એક પત્ર ભાઈશ્રી રામકુંજી ભવાનીદાસજીને આવ્યો હતો તેના સમાચાર જહાનાબાદથી અન્ય સ્વધર્મીઓ લખા હતા. ભાઈશ્રી આવા પ્રશ્ન તમારા જેવા જ લખે એટલો એને પ્રમોદ આવે છે. પ્રશ્નનો જયારે કાગળ આવ્યો ત્યારે બહુ પ્રમોદ થયા, આહા આવા પ્રશ્નો લખનારા પણ આ કાળે જગતમાં વિરલા છે. આવા પ્રશ્ન તમારા જેવા જ લખે આ વર્તમાન કાળમાં, આ પંચમ કાળમાં સાંભળજો, એક એક શબ્દની કિંમત છે. આ અનુભવી જ્ઞાની ધર્માત્મા એ વાણીથી જુદા પડી જાય છે. સફેદ તો બગલોય પણ સફેદ હોય અને હું પણ સફેદ હોય પણ એના ચારાથી ખોરાકથી એનો જુદો ખ્યાલ આવી શકે છે. આ વર્તમાન કાળમાં પંચમ કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો શું કહ્યું, યાદકાંડના રસિક તો લાખો કરોડો અબજો મળશે, પણ વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક એટલે શુદ્ધ આત્માના અનુભવમાં રસિક રસીલા સ્વાદીલા જીવો બહુ જ થોડા છે. બહુ થોડા નહીં, બહુ જ થોડા છે. એનો અર્થ ખેખરા ભલે પંચમકા હોય પણ આત્માના અનુભવીઓ 200 વર્ષ પહેલા પણ હતા અને વર્તમાન કાળમાં પણ છે. કે અધ્યાત્મ રસના રસિક જેવો બહુ જ થોડા છે. ધન્ય છે તેમને જે સ્વાનુભવની વાર્તા પણ કરે. ભલે સ્વાનુભવ ન થયો હોય, શુદ્ધ આત્માનો અનુભવ ભલે ન થયો હોય, પણ શુદ્ધાત્માના અનુભવની વાર્તા કરે છે કે ભાઈ શુદ્ધાત્માનો અનુભવ અમને કેમ થાય, અને એ અનુભવનો જે વિષય શુદ્ધ આત્મા એનું સ્વરૂપ કેવું છે એવી વાર્તા કરનારા જીવો પણ વર્તમાન પંચમ કાળમાં વિરલ છે. ક્યાં ક્યાં છે તે બધી જગ્યાએ ઠેક ઠેકાણે એના ઢગલાને ટોળા હોઈ શકે નહીં, સિંહના ટોળા ન હોય, અરણ્યના ટોળા હોય. 200 વર્ષ પહેલાની વાત છે. એમાં સાલ પણ લખી કરી લીધો, 1811 સંવંત 1811 આ 2034 છે ને, 23 વર્ષ છે ને, 223 વર્ષ. હવે એક શાસ્ત્રનો આધાર આપે છે, સત્પ્રતિ પ્રીતિ ચિતેન યેન વાર્તાથી વિસ્તૃતા નિશ્ચિતમ સહ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. પદ્મનંદી 35 સૂચના 31 સૂચિમાં 23નો શ્લોક છે. જે જીવે પ્રસન્ન ચિત્તથી બોજારૂપને કંટાળોને આવ્યા છે પંડિતજી માટે મારે જવું જોઈએ, ન જાઉં તો મારી ટીકા થશે મમુક્ષુ મંડળમાં, એમ નહીં. જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત જ સાંભળી છે, અનુભવ નથી થયો પણ વાત જ સાંભળી છે, પણ શરત એ પ્રસંચિત થઈ અને તેની વાત પોતાના શુદ્ધ આત્માની હો, બીજી કથા નહીં. ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત જ સાંભળી છે કે ભવ્ય પુરુષ, લાયક પુરુષ, ભવિષ્યમાં થનારી મુક્તિનો નિશ્ચયથી પાત્ર થાય છે. આ ઓલો જોતું જોશ કહી દે 5 રૂપિયા લઈને એના ઉપર શ્રદ્ધા એને લાગે છે, આહાહા જ્યોતિષ બહુ સારું, મારું ભવિષ્ય બહુ સારું. પણ આ તો ભાવલિંગી સંત એક ભવિષ્યવાણી નીકળી છે કે જે વર્તમાન પંચમ કાળમાં આ શુદ્ધાત્માની વાત પણ પ્રસન્ન ચિત્તથી, ઉલ્લાસિતથી, ઉલ્લસિત રીતથી, આનંદ ઉલ્લાસથી જો વાત પણ અંતરથી સાંભળશે તો ભવિષ્યમાં થનારી મુક્તિનું એ ભાજન એટલે પાત્ર થઈ જાય છે, એટલે એને સમયદર્શન પ્રગટ થાય છે. ભાઈશ્રી તમે જે પ્રશ્નો લખ્યા તેના ઉત્તર મારી બુદ્ધિ અનુસાર કંઈક લખું છું તે જાણશો. જો કેટલું નિરભિમાન પણ મારી બુદ્ધિ અનુસાર એક કાંઈક લખું છું, કેમ કે પૂરું તો લખી શકાય એવું નથી, કહી શકાય એવું નથી, છતાં પણ કાંઈક લખું છું તે જાણશો. અને અધ્યાત્મ આગમનો ચર્ચા ગર્ભિત પત્ર તો શીઘ્ર શીઘ્ર કરશો. હા 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 હા, તે સહાયતા કરશો તેનો અધ્યાત્મને આગમ સમયસાર આદિ અધ્યાત્મશાસ્ત્ર પ્રવચનસાર તત્વાર સૂત્ર આદિ ચાર યોગમાં ત્રણ અનુયોગ બાકીના દ્રવ્યાનું કહેવાય એને આગમ કહેવાય. દ્રવ્યાનુ યોગને અધ્યાત્મ કહેવાય, જેમાં મુખ્યપણે આત્માની વાત હોય. તો અધ્યાત્મ આગમનો ગોમઠા રાધીનો ચર્ચા ગર્ભિત પત્ર તો એ શુદ્ર શુદ્ર, એટલો શુદ્ર શબ્દ નથી, શુદ્ર શુદ્ર જલ્દી જલ્દી તુરત તુરત આપ્યા કરશો. મેળાપ તો કદી થવો હશે ત્યારે થશે, મેળાપ તો કાળલબ્ધિ ઉપર છે થવો હશે ત્યારે થશે, પણ પત્ર તો જરૂર શુદ્ર શુદ્ર તત્વને લખજો. બીજો કઈ બીજું કઈ નથી મારી ધારી. અને નિરંતર આગળ વધે અને નિરંતર સ્વરૂપ અનુભવમાં રહેશો એ હતું. હા હા, આશીર્વાદ સાથે આપે છે કે અમે તો સ્વરૂપના અનુભવી થઈને અનુભવમાં છીએ, પણ તમે પણ સ્વરૂપના અનુભવમાં રહીજો. હા, અને નિરંતર સ્વાનુભવ સ્વરૂપાનુભવમાં રહેશો એ અસ્તુ. હવે સ્વાનુભવ દિશા વિશે પ્રત્યક્ષ પરોક્ષ આદિ પ્રશ્નના ઉત્તર બુદ્ધિ અનુસાર લખે છે. જે પ્રશ્નો હતા એના ઉત્તર હવે લખે છે. અત્યાર સુધી તો પત્રનું મથાળું માંડ્યું, હવે વિષયનો શરૂઆત થાય છે. જવાબ સાંભળો. તેમાં પ્રથમ જ સ્વાનુભવનું સ્વરૂપ જાણવા અર્થે લખું છું. પ્રથમ જ તમે જે પ્રશ્ન કર્યો કે આત્માનો અનુભવ કેમ થાય, અથવા અનુભવની કળા શું, અનુભવને શું નામ કહેવાય, ક્યાં જ્ઞાનથી અનુભવ થાય, વગેરે વગેરે ઘણા પ્રશ્નો એનો ઉત્તર આપે છે. કે જીવ નામનો ચેતન પદાર્થ અનાદિ કાળથી મિથ્યાદૃષ્ટિ છે, અજ્ઞાની છે, એટલે કે પોતાના આત્માને જાણતો નથી. પોતાના આત્માને જે આત્મા જાણતો નથી તે અજ્ઞાન છે. શાસ્ત્ર જાણે માટે જ્ઞાની અને જગતના પદાર્થોનું જ્ઞાન થાય માટે જ્ઞાની એમ નથી. ભણે તે જ્ઞાની ને બીકોમ પાસ થાય તે જ્ઞાની એમ નથી. જે આત્માને જાણે તેને જ્ઞાન કહેવાય, અને જે જ્ઞાન આત્માનું છે છતાં આત્માને ન જાણે તો તે જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે. કે ચેતન નામનો પદાર્થ અનાધિકાળથી મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા એટલે વિપરીત, મિથ્યા એટલે ખોટી, નિષ્ઠા એટલે જીવથી, દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, ખોટી શ્રદ્ધા, જીવથી શ્રદ્ધા, નિષ્ઠા શ્રદ્ધા, અંધ શ્રદ્ધા, ગતાનું ગતરૂપ બાપ દાદાથી ઉતરેલી આવી શ્રદ્ધા, આંધળી શ્રદ્ધા, અનાદિકાળથી મિથ્યા એટલે ખોટી, દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, જૂઠી શ્રદ્ધા, ખોટી શ્રદ્ધા, વિપરી શ્રદ્ધા છે. ચોપરના યથાર્થ રૂપથી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે. હવે મિથ્યા તો કોને કહેવું એની વ્યાખ્યા કરતા લખે છે કે સ્વ અને પર, સ્વ એટલે શુદ્ધ આત્મા અને પર એટલે રાગાદિ કર્માદિ દેહાદિ અને સંયોગ, પોતાના શુદ્ધ આત્મા સિવાય બાકી બધું પર. અને અર્યંત તે સ્વ કે પર, અર્યંત શુદ્ધ આચાર્ય ઉપાધ્યાય ની સાધુ મુનિરાજો તે પર છે, તે સ્વ નથી. સ્વ ને પર, સ્વ પર ના યથાર્થ રૂપથી એટલે જેવું સ્વનું સ્વરૂપ છે અને જેવું પરનું સ્વરૂપ છે એ બેના સ્વરૂપને ભાવથી દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી જુદા જાણતો નથી, તેને વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે. પદાર્થ છે કાંઈ ને માનવું કાંઈ, પદાર્થ આત્મા ચેતન છે અને માને કે દેહવાઓ એટલે આત્માને જળ માને છે, વિપરીત સિદ્ધાંત છે. આત્મા છે જ્ઞાતા દ્રષ્ટા અને માને કે પુણ્ય કરવાથી ધર્મ, હા એ વિપરીત સિદ્ધાંત છે. એ નવે તત્વની ભૂલ છે, જીવની નવે તત્વમાં ભૂલ હોય છે. સાથે વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે, વિપરીત એટલે ખોટી શ્રદ્ધા, તે સ્વરૂપ કાંઈ ને માને કાંઈ. વળી જે કાળે કોઈ જીવને દર્શનમોના ઉપક્રમ ચોક્રમથી સ્વ પરના યથાર્થ શ્રદ્ધાનું તે તત્વ સિદ્ધાંત થાય ત્યારે તે જીવ સમ્યક્તિ થાય છે. वही जे काले एट जे समय कोई जीव ने एट जे जीव ने दर्शन मोह नाम नो एक निमित्त रूपे जड़ कर्म है। कर्म अनंत प्रकार ना तेमा मुख्य आठ तेमा मुख्य मोहिनी हणाय कहते पास ए मोहनी कर्म ना पण बे भेद है। एक दर्शन मोह एक चारित्र मोह। दर्शन मोह सम्यक दर्शन ने हणे थे निमित्तपणे અને ચારિત્ર મોહ એ કર્મના રક્ષણ છે એ સ્વરૂપની લીનતામાં બાધક છે તો ચારિત્રની પર્યાયને હણે છે એમ કહેવામાં આવે છે। થાય છે એની યોગ્યતાથી હણાય છે અને હણે છે એનું ક્યાંથી કહેવામાં આવે છે। એ દર્શન મોહનો જયારે ઉત્તમ થાય જીવને એક ગ્લાસનો દાખલો આપ્યો હતો કે ગ્લાસમાં માટીથી ભરેલો ગ્લાસ હોય અને થોડીક વાર એમને પાણી એમને દઈએ તો નીકળી જાય અને માટી નીચે બેસી જાય કે નહીં તો પાણી સ્વચ્છ દેખાય છે ને સ્વચ્છ પાણી એમના મુક્તમ કહેવાય અને ગ્લાસ જરા ઘલી જાય માટીમાં એટલે તે જ નહીં જેવું મેલું દેખાય સમજી જાય તો એને સૌક્ષમ ભાવ કહેવાય કર્મનો મૂળપણે અને એ માટી એકદમ કાઢી લેવામાં આવે અને એકદમ ચોખ્ખું પાણી થઈ જાય તો એને સ્થાયી ભાવ કહેવામાં આવે છે। તો દર્શન મોહના ઉપક્રમ કે ઉપક્રમથી સ્વ પરના યથાર્થતા મૂકે આ સ્વ છે એકલો જ્ઞાતા દ્રષ્ટા આત્મા કે હું છું અને જગતના પદાર્થો એ જ્ઞેય માત્ર મારાથી ભય છે એમ જાણીને તેનો મોહ છોડે છે મમતા છોડે છે યથાર્થ સ્વરૂપને જાણતા ત્યારે તેનો ઉપક્રમ અને સ્વપ્રમ સમય વ્યસન થાય છે। સ્થાયી શબ્દ આમાં લખ્યો નથી કેમ કે સિમ્પટમ કાળમાં સાહેબ સમય દર્શન થતું નથી અને દર્શન મોહનો કંઈ પણ આ કાળે થતો નથી। માટે આ કાળે બે પ્રકારના સમ્યક દર્શન હોય છે એક ઉપક્રમ પ્રથમ અને એક પછી સૌક્રમ થાય છે। પછી અહીંથી એ જ્યારે ફરીથી દેવગતિમાં જઈને મનુષ્ય થાય ત્યાં કેવળી સુકેવળીને સમીપે એટલે સાહેબ સમય દર્શન થઈ જાય છે। તો સૌક્રમથી સ્વપ્ના યથાર્થ શ્રદ્ધાંત રૂપે તત્વાર્થ શ્રદ્ધાંત થાય ત્યારે તત્વનું શ્રદ્ધાંત તત્વાર્થ શ્રદ્ધાંત તત્વ શ્રદ્ધાંત એટલે આત્માનું જેવું સ્વરૂપ છે સ્વનું અને પરનું એવું જે સાચું શ્રદ્ધાંત થાય ત્યારે તે જીવ સમ્યકથી થાય છે। આ ધર્મની શરૂઆતની વાત ચાલે છે ચારિત્રની વાત તો કહેવી ત્યાં જીવ ચારિત્રની વાતો સાંભળી નથી જગત ચારિત્ર તો નથી પણ ચારિત્રનું શું સ્વરૂપ એની ખબર નથી। દંશણ મલ્લો ધમ્મ ધર્મનું મૂળ સમ્યક દર્શન છે અને ચારિત્ર ખલ્લું ધમ્મ ચારિત્ર તો ખરેખર ધર્મ છે ચારિત્ર છે તે ખરેખર ધર્મ છે કેમ કે ચારિત્ર છે એ સાક્ષાત મોક્ષનું કારણ થાય છે અને સમ્યક દર્શન છે એ પરંપરા મોક્ષનું કારણ છે એ સીધું ડાયરેક્ટ મોક્ષનું કારણ થતું નથી। જો પરંપરા જેવી હોય તો પુણ્ય છે તે પરંપરા મોક્ષનું કારણ નથી પણ આત્મદર્શન શુદ્ધ આત્માનો અનુભવ એ પરંપરા મોક્ષનું કારણ છે કેમ કે આજે સમ્યક દર્શન થાય જીવને આ કારણ તો આજે મોક્ષ થઈ શકતો નથી કેમ કે સમ્યક દર્શન સાક્ષાત કારણ નથી પણ પરંપરા એ કારણ છે। પરંપરા એટલે વધતા વધતા જયારે સ્વરૂપની વિશેષ લીનતા આવે ને ચારિત્ર પ્રગટ થાય ત્યારે એનો મોક્ષ થાય। ચારિત્ર વિના કોઈ જીવનો મોક્ષ કદી ત્રણ કાળમાં થઈ શકતો નથી। જગતનો એક આક્ષેપ છે સોનગઢના એમ કે સંત અને અનુયાયી ચારિત્રને માનતા નથી। અરે અમે કહીએ છીએ કે ચારિત્ર વગર કોઈ પણ જીવનો કદી મોક્ષ ત્રણ કાળમાં થઈ શકે નહીં પણ એ ચારિત્ર સમ્યક દર્શન વગર હોઈ શકે નહીં કહે છે શું સમ્યક છે શું ચારિત્ર વેપારીને વેપારમાં એવા ગૂંચવાઈ ગયા કાંઈ ખબર જ નથી અને આ કળાકૂટ કરવી ઉપસમ સમ્યક દર્શન સૌપ્રમ સમ્યક દર્શન આત્માનો અનુભવ અને શ્રદ્ધા પરંપરા કારણ ચારિત્ર એમ કે સાક્ષાત્મકનું કારણ એમાં થોડાક પૈસા કંઈ આવે છે જો જો સંયોગની અધિકતા અને આત્માની આરાધના કરે છે, જે આત્મા પ્રત્યે તિરસ્કાર છે અને જગતના પદાર્થ પ્રત્યે એને રુચિને રાગ હશે, એટલે આ અભ્યાસમાં જોડાતો નથી કે શું સર્વજ્ઞ ભગવાન કહી ગયા. આપણે ચાલો જાણી તો ખરા, જોઈ તો ખરા આત્માનો લાભ એ ધર્મ થકી. એક પૈસાનો ખર્ચ નથી પાછો, એક પૈસાનો ખર્ચ નહીં. જો અહીંયા તો પંખા નથી, સમજી ગયા, રાજકોટમાં તો ઉપર પંખા, નીચે બિઠાવેલા, પાછા એ ઘોડી, શાસ્ત્રો પાછા ધરના, આવનારે તો માત્ર તૈયાર થઈને આમ આવીને જોવું, વાંચવું, સાંભળવું, અને એક પૈસાની ફી નહીં. આ ગુરુદેવ પધારે છે, દસ દસ પંદર પંદર હજાર માણસ થાય, કોઈ બી એક પૈસાનો ચાર્જ નથી. એ પ્રિયોગ ચાર્જ પંખા ઘરના, ઇલેક્ટ્રિક ઘરનું, બધું ઘરનું, પણ આવો કોઈ સાથે સાંભળો સાંભળો સાંભળો. આ હા, એવું કહે છે કે સ્વપરના યથાર્થ સિદ્ધાંત હે સમજ માટે સ્વપરના યથાર્થ સિદ્ધાંતમાં જો ખુલાસો કરી શકે, જગતના જુઓ એમ કે છે કે સ્વપરનું સિદ્ધાંત અમને થઈ ગયું, દેવગુરુ શાસ્ત્રનું સિદ્ધાંત થઈ ગયું, જૈન તો થઈ ગયું, એટલે સમજ જતું તો થઈ ગયું એમ છે નહીં. સ્વપરના યથાર્થ સિદ્ધાંતમાં સમ્યક દર્શનમાં શુદ્ધાત્મ સિદ્ધાંત રૂપ નિશ્ચય સમ્યક ગર્ભિત છે. સ્વપરનું સિદ્ધાંત એ વ્યવહાર સિદ્ધાંત છે, અને એમાં પોતાના શુદ્ધ આત્માનો અનુભવરૂપ સિદ્ધાંત એ નિશ્ચય સમ્યક ગર્ભિત છે. નવ તત્વના સિદ્ધાંતને વ્યવહાર સિદ્ધાંત કહેવાય છે, પણ એ નવ તત્વનું વ્યવહાર સિદ્ધાંત જેને છે એવા જીવને વ્યવહાર સિદ્ધાંત ક્યારે કહેવાય કે શુદ્ધ આત્માનું નિશ્ચય સમ્યક દર્શન અનુભવરૂપ સિદ્ધાંત છે. માટે નિશ્ચય પૂર્વક નવ તત્વનું સ્વપરનું સિદ્ધાંત, દેવગુરુ શાસ્ત્રનું સિદ્ધાંત, તેને વ્યવહાર સિદ્ધાંત કહેવામાં, સમ્યક દ્રષ્ટિને વ્યવહાર સિદ્ધાંતના કાળમાં નિશ્ચય સમ્યક દર્શન ગર્ભિત રહેલું છે. અને અજ્ઞાની જીવને નવ તત્વનું સિદ્ધાંત, દેવગુરુ શાસ્ત્રનું સિદ્ધાંત ભલે હો વિકલ્પ, પણ એ વ્યવહાર સિદ્ધાંત ખરેખર નથી, કેમ કે વ્યવહાર નિશ્ચય વિના હોઈ શકે નહીં. શું નિશ્ચય ને શું વ્યવહાર, હવે એ જ ખબર ન પડે. અભ્યાસ જ જે થાવ અભ્યાસ ગજબ થઈ ગઈ વાત. સ્વપરના યથા સિદ્ધાંતમાં શુદ્ધાર્થ સિદ્ધાંત રૂપ નિશ્ચય સમ્યક ગર્ભી છે. વ્યવહાર સિદ્ધાંતમાં શું વ્યવહાર સિદ્ધાંત હાથે કહેવાય, વળી જેને સ્વપરનું યથાર્થ સિદ્ધાંત નથી, સો છું ને પર છું, મારી કળાકૂટમાં ક્યાં પડવું નથી, પણ જૈન મતમાં કહેલા દેવગુરુ અને ધર્મ એ ત્રણેયને માને છે તથા અન્ય મતમાં કહેલા દેવાદેવા તત્વાદીને માને નહીં, તો એવા કેવળ વ્યવહાર સમ્યક વડે તે સમ્યકથી નામને પામે નહીં. હજી તો સાચા દેવ, સાચા ગુરુ, સાચા શાસ્ત્ર એનું સિદ્ધાંત હોય, કુદેવ કુગુરુ કુશાસ્ત્ર જેના સિદ્ધાંતમાંથી છૂટી ગયો હોય, એ દેવ દેવલાના નિવેદ કરે નહીં અને દીવા કરે નહીં ને માતાજી તેડે નહીં, એ તો નામનો જૈન નથી. હા, એને તો શાસ્ત્રકાર ગ્રંથ મિથ્યાદૃષ્ટિ કહે છે. હા, જ્યાં ત્યાં ગમે ત્યાં માથું નમાવે ને નાળિયેર વધારે. હા હા, ગ્રહિત મિથ્યાદૃષ્ટિ એટલે અગ્રહિત મિથ્યા તો અનાદિકાળથી છે. સ્વ અને પરની એકતો બુદ્ધિ, દેવની સાથે એકતો બુદ્ધિ, રાગની સાથે એકતો બુદ્ધિ, એ તો એને અગ્રહિત મિથ્યાત્વ કહે છે, એ તો અનાદિનું ચાલતું આવે છે, સમજાણું. પણ આ જન્મમાં મનુષ્યપણે જન્મા પછી જીનેન્દ્ર ભગવાન સિવાય, તીર્થંકર દેવાદિ દેવ સિવાય અને શુદ્ધ ઉપયોગ લક્ષણ વાળા આત્મજ્ઞાની ગુરુ સિવાય અને પૂર્વાપર વિરોધ વિના જે શાસ્ત્ર કેવળ માત્ર વિતરાગ ભાવથી ધર્મ થાય એમ પ્રતિપાદન કરનારા શાસ્ત્રો એના સિવાય જેટલા દેવગુરુ શાસ્ત્ર છે એ કુદેવ કુગુરુ કુશાસ્ત્ર થઈ આ જન્મમાં જન્મે અને લાકડું નવું નવા લાકડા આવે એમાં તો ગજબ કરી નાખવું છે. બીજું તો બધું ઠીક, પણ આ દેવ દેવલાનું સદ્ધાન અહીંયા સાંભળ્યું કે આ તો અહીંયા ગામમાં તો બહુ છે. અરે અરે, કોઈ દેવ અને દેવા તમને કાંઈ પુત્ર નહીં આપે, ધન નહીં આપે, કાંઈ તમારું ભલું કરનાર નથી. અને તમે એને આજે છોડી દેશો તો લાવો હું લખી હું તમારો કાંઈ વાળ વાંકો દેવ કરી શકતો નથી. તમારી દેવીને મારી પણ હાજર કરો એની તાકાત હોય કરી દઈએ તો કાંઈ એનામાં કરવાની તાકાત નથી. પોતાના પુણ્યને પાપના પરિણામથી અનુકૂળ સંયોગ અને પ્રતિકૂળ સંયોગ માત્ર મળે છે. કોઈ કોઈને શાપ આપી શકે નહીં, કોઈ કોઈને આશીર્વાદ આપી શકતો નથી. એને તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ કયા, એને તો આ આત્માનું સ્વરૂપ શું છે એ તો એને સાંભળવા છતાં પણ ખ્યાલમાં નહીં આવે, એટલું તો એનું જ્ઞાન બિલાઈ ગયું. એટલું તો એ મિથ્યાત્વના પરિણામથી જ્ઞાન એટલું બધું બુઠું થઈ ગયું છે. એને આત્માની વાત ગમે તેટલી કરવામાં આવે તો પણ એના ખ્યાલમાં આવશે નહીં. એ ગ્રહિત મિથ્યાદ્રષ્ટિની તો વાત જ નથી. અહીંયા તો અગ્રહિત મિથ્યાદ્રષ્ટિ સાચા દેવગુરુ શાસ્ત્રને શોધે છે, છતાં એ વ્યવહાર સમ્યક, પણ વ્યવહાર સમ્યક છે, ધર્મ છે એ વાત કરે છે. જો કેવળ વ્યવહાર સમ્યક પડે તે સમ્યક્તિ નામને પામે નહીં. વ્યવહાર થતા ભલે હોય દેવગુરુ શાસ્ત્રને તો પણ એને સમ્યક દ્રષ્ટિ કહી શકાતો નથી. માટે સ્વ પર ભેદ વિજ્ઞાન પૂર્વક શબ્દ આવ્યો, સ્વ અને પર એનો ભેદ વિજ્ઞાન એટલે જુદા પાડવાની જ્ઞાનની લેબોરેટરી છે. જ્ઞાનની લેબોરેટરી એવી છે એમાં સ્વ અને પર બે જુદા પડી જાય, વિવેક કરે આ સ્વ અને આ પર, આ હિતરૂપ આ અહિતરૂપ, આ ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ એટલે આ છોડવા યોગ. એવો જેના જ્ઞાનમાં વિવેક જાગે તેને સ્વ પરનું ભેદ વિજ્ઞાન કહેવામાં, ભેદ વિજ્ઞાન પૂર્વક જે તત્વા સિદ્ધાંત હોય તે સમ્યક જાણવું તેને સમ્યક દર્શન આત્મ દર્શન કહેવામાં આવે. સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય અને એ સમ્યક દર્શનની વાત ચાલી ગઈ. એનું નામ પણ ચાલી ગયું અને સમ્યક દર્શન કેમ થાય એની વિધિ પણ લોપ થઈ ગયો વિધિનો. હો પર ભેદ વિજ્ઞાન પૂર્વક જે તત્વાર પ્રદાન હોય તે સમ્યક જાણવું. આજથી લગભગ 40 વર્ષ પહેલાની વાત છે, હું જન્મે સ્થાનકવાસી જન્મથી, પણ સતનો શોધ કરવાની બહુ નાની ઉંમરથી ચાલાવેલી 80 વર્ષની ઉંમરે શ્રીમદ રાજમંત્રીના બે ભાગ વાંચતા એમ છું, ઓહો આપણે કરીએ છીએ એના કરતા આ પુરુષ કંઈક માન જુદી વાત કરે છે. પણ શું કહે છે એ ખ્યાલમાં ના આવે વખતે નાની ઉંમર, પણ આંતરો પડી ગયો કે આ કાંઈ જુદી વાત, ત્યાંથી અધ્યાત્મનો રસ જાગ્યો. અને આજથી 40 વર્ષ પહેલાની વાત કરું છું, 28 વર્ષની ઉંમરે એક સાધુ પ્રખર સ્થાનકવાસીના, કેમ કે અમે તો સ્થાનકવાસી ખરા ને, ત્યારે એની સાથે પરિચય સામાન્ય રીતે હોય તો એને ઓળખે નામથી, બાકી બીજાની તો અપડે કરી ન હોય. ત્યારે એમને એક શાસ્ત્રનો અનુવાદ કરતા એ વખતે અને એ બહાર કર્યું 1940 અને ઉત્તરાધિન સૂત્ર, ત્યારે મને એમ થયું કે આ કોઈ વિદ્વાન પુરુષ લાગે છે, મારો પરિચયની પ્રત્યક્ષ. પછી મેં એને પત્ર લખ્યો 40 વર્ષ પહેલા કે સમ્યક દર્શન એનું લક્ષણ શું છે એમને લખ્યું. ત્યારે એણે સામાન્ય વાત લખી કે વ્યવહારની સમસંવેદ નિવેદ અનુકંપાને આસ્થા, એનો કાંઈ વિસ્તાર નહીં, કાંઈ ખુલાસો નહીં. શુદ્ધાત્માને આશે સમ્યક દર્શન થાય, નિરીકલ ધ્યાનમાં થાય, એ વખતે અતિન્દ્રિય આનંદ આવે, એ વખતે ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જાય, એ વખતે બુદ્ધિપૂર્વક વિકલ્પ કે રાગ કાંઈ હોય નહીં, એ કાંઈ વિભાગ એને જવાબ આવ્યો. એ મારો કહેવાનો આ સંદેશ છે કે સમ્યક દર્શન એ તો જૈન ધર્મનું મૂળ છે. મૂળ હશે તો થળ અને દાળ, પાંદડા, ફૂલ અને ફળ આવે, પણ જ્યાં મૂળું નથી ત્યાં તમે ભાઈ આંબા આવવાના છે, મોસમ છે, બધાની આવે છે, મારી આવશે. પછી કોકે પૂછ્યું કે કેટલા આંબા છે તમારી વાવેલા? આંબા વાવ્યા નથી, પણ બધી જગ્યાએ ફળ આવે છે, કેરી પાકે તો મારે ત્યાં પાકી જોઈએ ને ભાઈ. એ ઝાડ વિના ફળ ના આવે, અને ઝાડ ક્યારે થાય કે તમારે એનું બી રોપવું જોઈએ. એમ મોક્ષ રૂપી જે ફળ, પૂર્ણ આનંદનું ફળ આવે એનું મૂલ્ય સમ્યક દર્શન છે. દંશણમ મૂલ્યો ધમ્મો સર્વજ્ઞ ભગવાન, ભગવાન માવીરની દીર્ઘની સ્થિતિ ત્યારે ગણધરની હાજરીમાં ચક્રવર્તીઓ અને ઇન્દ્રોની સભામાં આ એક વાક્ય નીકળ્યું. દંશણો મૂલ્યો ધમ્મો, આહા, દર્શન સમ્યક દર્શન છે એ ધર્મનું મૂળ છે. ધર્મનું મૂળ છે, મૂળનું હોય તો જાર થાય, પછી ક્યારેક પ્રગટ થાય, ને પછી કેવળ જ્ઞાન. માટે સોપર ભેદ વિજ્ઞાન પૂર્વક જે તત્વાર સદાન હોય તે સમ્યક તો જાણવું હોય, એવા સમ્યકથી થતાની સાથે જે જ્ઞાન પૂર્વે પાંચ ઇન્દ્રિયો તથા છઠ્ઠા મન દ્વારા સૂક્ષ્મ રૂપ મિથ્યાત દશામાં કુમતી કુકૃત રૂપ થયેલું હતું, તે જ જ્ઞાન હવે મતિષ્ઠિત રૂપ સમ્યક જ્ઞાન થયું. સમ્યક દ્રષ્ટિ જે કાંઈ જાણે તે સર્વ જાણવું સમ્યક જ્ઞાન છે, એટલાનો ખુલાસો. હોય એવા સમ્યક્ત થતાની સાથે જયારે આત્માના અનુભવરૂપ જેવો આત્મા છે એવો જાણ્યો, અને એવી પ્રતીતિ થઈ, નિર્વિકલ્પ પ્રતીતિ, સાથીને સ્વાદ ચાખ્યો, આનંદ આવ્યો, ઓહો હો હો, આખી ખાંડની જેમ, અને જ્યાં એક બંબી મારીને માત્ર બે દાણા કાઢ્યા, અને પડખે ખાંડ જેવા દાણાવાળા ખાતરની ગુણ પણ હતી, ખાતર એના જેવું હોય, મેં જોયું સિંધુના ખાતરનું કારખાનું, કે એનું કોપી ટુ કોપી ભૂલી જાય, સફેદ એના પાછા કણી બધું એવું જ લાગે, સમજી ગયા? અને બાજુમાં ખાતરની ગુણ પડી છે, અને અહીંયા ખાંડની ગુણ પડી છે, અને ખાતરની ગુણમાં બંબી મારીને જોઈએ તો કડવું વેસ લાગે, અને આ ખાંડની ગુણ જ્યાં બે દાણા કેટલા ચાખ્યા, આ હા 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 હા, જોજો સેમ્પલ ચાખતા આ આખો કોથળો ખાંડની ગુણથી ભરેલો છે, એમ આખો કોથળાનો ભોગ આવવા પેલા બે દાણાના ભોગથી પ્રતીકમાં આવી જાય છે કે આ આખો કોથળો ખાંડથી દર્પણ દર્પણ દર્પણથી ભરેલો છે. એમ સુધ આત્મામાં એકાગ્ર થઈને ઉપયોગ, એક વખત અંદર એકાગ્ર થઈને આત્માને જાણે, અને એક મતિસ્તુત જ્ઞાનની બંબી નાખે અંદર, આહા, એ બંબીમાં સ્વાદ આવ્યો અસંખ્યા પ્રદેશે આનંદનો, પ્રતીકમાં શ્રદ્ધામાં આવી ગયો કે મારો આત્મા જ્ઞાનને આનંદથી ભરેલો છે, અને સુખ દુઃખથી અને રાગ દ્વેષથી ખાલી છે મારો આત્મા. આખી ગુણી ખાંડની છે, એ ખાંડની ગુણ મીઠાથી ખાલી છે, અને ખાતરથી પણ, એની ખાતરની નાસ્તી ને મીઠાની પણ એમાં નાસ્તી છે. ગળપોનો કોથળો આખો એટલા કાંટે ચડાય, એટલા 400 રૂપિયાની ગુણ છે, એક બે દાણા ચાખા એમાં 400 નો કાપી દઈશ? હા ભાઈ, મને પ્રતીકમાં આવી ગઈ છે, મેં અનુભવ કરી લીધો કે આ ખાંડની ગુણ છે, અને આ વેપારી નીતિવાળો છે, નીચે ઉપર મીઠું ને વચમાં ખાંડ એમ નથી. હજારો દાગીના પીડા છે ખાંડના, અમે લઈ લઈએ છીએ 400 રૂપિયા ચૂકવી દઈએ, દાણા બે ચાખા. એમ જ્યાં આત્મામાં એકાગ્ર થયો, પંચપાપથી ભીન આત્માનો અનુભવ થયો, એ બંદી નાખ્યો એને, અને સ્વાદ આવ્યો અતિન્દ્રિય આનંદ, ત્યારે પ્રતીકમાં આવ્યો જો આખો શ્રદ્ધામાં આત્મા આવ્યો. દેખો નથી, દેખે છે તો કેવળ જ્ઞાન થાય ત્યારે, પણ સ્વાદ આવે છે ચોથા ગુણસ્થાને.
ગૃહસ્થ અવસ્થામાં
એનો જ છે કે વળી એવા સમ્યક્તિ થતાની સાથે જયારે સમ્યક દર્શન થયું ત્યારે એની સાથે જે જ્ઞાન પૂર્વે એટલે કે સમ્યક દર્શન લોટો થયું એની પહેલા આત્મદર્શન આત્મસાક્ષાત્કાર લોટો થયો તેની પહેલા અજ્ઞાન અવસ્થા હતી ત્યારે જે જ્ઞાન પૂર્વે પાંચ ઇન્દ્રિય તથા છઠ્ઠા મન દ્વારા પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન એના દ્વારા શોક સમૃપ મિથ્યાત્વ દશામાં મિથ્યા દર્શન હતું ત્યારે એનો સૂક્ષ્મ જ્ઞાનનો જે ઉભાર હતો અને પાંચ ઇન્દ્રિય છઠ્ઠા મનનો જે વ્યાપાર હતો તેનું નામ શું હતું કે જ્ઞાન આત્માને જાણ્યું નહોતું અને મિથ્યાત્વ હતો ત્યારે એને કું એટલે ખોટી વિપરીત મતી એટલે જ્ઞાન મતું જ્ઞાન કુશુત જ્ઞાન કુશુત રૂપ થઈ રહ્યું હતું તે જ્ઞાન એટલે તે પર્યાયનો વ્યય થઈ અને નવો એક અતિન્દ્રિય જ્ઞાન મતિસુત પ્રગટ થયું તે જ્ઞાન તેનું તે જ્ઞાન નહીં જે બહિર્મુખ જ્ઞાન હતું કે અંતર્મુખ જયારે આત્મા થાય છે ત્યારે બહિર્મુખ મતિસુત જ્ઞાનનો વ્યય થાય છે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર બંધ થઈ જાય છે અને એક આત્મસન્મુખ નવું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે એનું નામ પણ મતિસુત છે પણ એનું નામ હતું કુમતી ને કુશુત હવે આત્મભાન થયું ત્યારે એ જ્ઞાનનું નામ પડ્યું સમ્યક જ્ઞાન ને સમ્યક શુદ્ધ જ્ઞાન સુમતી કુશુત સાચું સમ્યક થયું હતું તે જ્ઞાન અને મતિસુત રૂપ સમ્ય જ્ઞાન થયું સમ્યક દ્રષ્ટિ જે કંઈ જાણે તે સર્વ જાણું સમ્યક જ્ઞાન રૂપ છે પછી જેટલું એને જગતના પદાર્થો જણાય તેને ભીલપણે જાણે છે એમાં આત્મબુદ્ધિ કરતો નથી મોહ કરતો નથી મમતા કરતો નથી તેથી તે જ્ઞાનને એ જ્ઞાતા થયો વિતરાગી જ્ઞાન થયું આત્માને જાણનારું જ્ઞાન થયું તેથી તેને વિતરાગી જ્ઞાન કહેવામાં આવે છે અથવા તેને ઉદાસીન કહેવામાં આવે છે અથવા જેટલું જાણવું તે બધું સમ્ય જ્ઞાનરૂપ છે મિથ્યા જ્ઞાન રૂપે નથી દેહ જણાય પણ દેહ મારો એવું જાણતો નથી એ સમય દ્રષ્ટિ જો કદાચ ઘટપટાદી પદાર્થોને અયથાર્થ જાણે તો તે આવરણજનિત ઉદયનો અજ્ઞાન ભાવ છે એ રાત્રે હાલો જતો હોય સમય દ્રષ્ટિ જ્ઞાની હો અને એક અંધારામાં ઠૂઠું ઊભું છે તો એને લાગે કે આ તો માણસ કે ઊભો લાગે છે તો એ જ્ઞાન છે સમ્ય જ્ઞાન પણ એને આવરણજન્ય અજ્ઞાન કહેવાય એ જ્ઞાનનો માત્ર જાણવાનો દોષ છે એ પર મારું છે એવો દોષ નથી પણ પરના જાણવાના વિકાસનો ઉઘાડ ઓછો છે એટલે જુદું જણાય છે તો એને આવરણજન્ય દોષ કહેવામાં આવે છે એને મિથ્યા જ્ઞાન કહેવામાં આવતું નથી એટલા માટે ખુલાસો કરે છે અથવા હાલી જતો હોય અને પડી એવી કુંદરી અને એ હરફ લાગે છે સમય દ્રષ્ટિ હો તો એ કઈ જ્ઞાનનો માત્ર ઉઘાડનો આવરણજન્ય દોષ છે એ મિથ્યા જ્ઞાન નામને પામતું નથી અને શોક સમૃપ પ્રગટ થાય છે તો એ સર્વ સમય જ્ઞાન છે કેમ કે જાણવામાં પદાર્થોને વિપરીત રીતે સાચો નથી જો વિપરીત આવતી નથી જાણવામાં જે મારું છે એને મમતા થતી નથી માટે તે સમ્ય જ્ઞાન કેવળ જ્ઞાનનો અંશ છે આ પંચમ કાળમાં ગ્રસ્ત અવસ્થામાં આ સ્ત્રીને પુરુષનો દેહ ભલે હોય અને કદાચ એના દેહમાં રોગી પણ હોય અને આર્થિક સ્થિતિમાં એક ટંકનું માત્ર ભોજન લેતો હોય ને બીજા ટંકે દાળિયા ખાઈને માથે પાણી પીતો હોય અને કથિયારો સૂકા લાકડા કાપીને પેટ ભરતો હોય તો પણ જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે એ મતી શુદ્ધ જ્ઞાનને કેવળ જ્ઞાનનો અંશ કહેવામાં આવે છે કેમ કે જાત એની દેવી એક છે દસ તોલા સોનું કોઈની પાસે હોય અને કોઈની પાસે માત્ર એક ગ્રામ સોનું હોય તો પણ જાત બેનું સરખી છે એમ આત્માનો અનુભવ થતા એ મતિશ્રુત જ્ઞાન જે પ્રગટ થયું એ વધુ વધુને કેવળ જ્ઞાન થાય છે. જેમ સૂર્યનો ઉદય થતા પહેલા કિરણ બહુ અલ્પ કિરણ હોય, અલ્પ પ્રકાશ બહાર આવે અને પછી મધ્યાહન થતા પૂર્ણ વિકાસ થવાનું, ત્યારે એમાં મતિશ્રુત જ્ઞાન આત્માથી થયું કે કેવળ જ્ઞાનનો અંશ છે એ વધુ વધુને અલ્પકાળમાં કેવળ જ્ઞાન થાય થાયને આવી કોઈ કરાર છે એના, એને પોતાને ખબર પડી જાય કે અલ્પકાળમાં મને પૂર્ણાનંદની પ્રાપ્તિ થવાની, એ કેવળ જ્ઞાનનો ભરકો થશે થોડા કાળમાં. અમુક જ એને ભવ હોય, કોઈ કોઈને ભવની પણ ખબર પડી જાય, કોઈ કોઈને ખબર પડી જાય, કોઈ અનુમાન દ્વારા કોઈ એવા આત્માના ચિંતનમાં એને કોઈ પૂર્ણ આવી જાય ભવની, એ વખતે એને ચિંતન કરતા કરતા સૂર્ય હોય તો કોઈ બી કોઈ વખતે એને નિર્મળ જ્ઞાનમાં સ્વપ્ન પણ આવી જાય. એમાં ઘણા ઘણા પ્રકારમાંથી કોઈને કોઈ પ્રકાર ભજી જાય તો કોઈને આટલા જ મારા ભાવ છે એમ ખબર પણ વર્તમાન કાળમાં પડી શકે તો એની નક્કી સુધી તાકાત છે. કેમ કે સ્તુત જ્ઞાન ભૂત ભવિષ્યને વર્તમાન ત્રણ કાળને જાણી શકે છે. જેમ કે જાણવામાં પદાર્થને યોગ્ય સાચન છે માટે તે સમય જ્ઞાન કેવળ જ્ઞાનનો ક્યારે જ્ઞાનનો મહિમા યોગ્ય છે. આહા જગતના જીવોને પદાર્થનો મહિમા, આહા સંયોગનો મહિમા પણ સ્વભાવનો મહિમા નથી. સ્વભાવને આશરે જે જ્ઞાન થાય જે મોક્ષનું કારણ છે, જે વર્તમાનમાં આનંદનું કારણ અને ભાવિમાં પણ પરંપરાએ જે આનંદનું કારણ થાય એવા જ્ઞાનનો મહિમા ગયો. જ્ઞાનનો મહિમા ગયો એટલે જ્ઞાનીનો મહિમા પણ ગયો. કેમ કે એને બીજાનો મહિમા આવે છે ત્યાં સુધી તેને જ્ઞાનનો મહિમા આવી શકતો. એક જ્ઞાનમાં બે તરવાર સમાય એમ નથી. માટે તે સમય જ્ઞાન કેવળ જ્ઞાનનો છે. એક રહસ્યપૂર્ણ ચિત્તી તો ગાગરમાં સાગર ભીનો છે. આનો જેટલો વિસ્તાર કરીએ તો ઓછો છે. આપણે તો સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ પરિણામ કેમ થાય જ્યાં જવું છે એટલે ટૂંકાણમાં આ બધું કહેવામાં આવે છે. જેમ થોડુંક મેઘપટલ વાદળ દ્રષ્ટાંત આપે છે, વાદળ વિખરાયેલું વિલું થતા જો કંઈ પ્રકાશ પ્રત્યે છે તો એ પ્રકાશનો અંશ છે, સૂર્યનો અંશ છે, ભલે થોડો પ્રકાશ. એમ મતિશુદ્ધ જ્ઞાન ભલે નાનું થોડું અલ્પું ભાગ તે પણ કેવળ જ્ઞાનનો અંશ છે. જે જ્ઞાન મતિપુત્ર કહેવાતે છે તે જ જ્ઞાન વધતો હતો કેવળ જ્ઞાન થાય છે. હા 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 જોઈ લેજો. જે સમય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન પ્રગટથી, આ ઇન્દ્રિય જ્ઞાનની વાત જ નથી. ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞાન નથી, આ તમારા વેપાર રોજગારનો ઉઘાડ જ્ઞાન એ તો જ્ઞાન નથી, પણ શાસ્ત્રનો ઉઘાડ એ પણ જ્ઞાન નથી. એ તો ઇન્દ્રિય જ્ઞાન છે, પરને પ્રસિદ્ધ કરે છે. એ આત્માને પ્રસિદ્ધ કરવાની શક્તિ ઇન્દ્રિય જ્ઞાનમાં નથી. પણ એક નવું અતિન્દ્રિય જ્ઞાન અનુભવના કાળે સમ્યક દર્શનના કાળે પ્રગટ થાય. આ વાતે સાંભળી નથી જગતના જીવે અને અહીંયા આ વાત આવે ત્યાંથી. હા હા કેમ કે ભારતની ભૂમિથી આ ભૂમિ ઘણી દૂર છે. આ તો કંઈક અચ્છરું લાગે છે અહીંયા, નકર આ વાત અહીંયા ન હોય. અહીંયા મંદિર જીન મંદિર ક્યાંથી થાય? આ હા આ તો કંઈ અચ્છરું. આ કાળ બહુ સારો છે અને એ જાતના જીવો હોય તો એ પ્રકારનો યોગ પણ અહીંયા બને. અહીંયા મંદિર બને છે એમાં અંદરમાં ઘણું ઘણું સમાયેલું છે. એમને મફતનું મંદિર બનતું નથી. જ્યાં જૈન મંદિર થાય છે ત્યાં ભવિષ્યમાં પણ વર્તમાનમાં તો લાયક કોઈ કોઈ હોય છે ત્યારે જ બને, અને ભવિષ્યમાં પણ આ પ્રકારમાં અહીંયા એ પ્રકારના પાકવાના હોય ત્યારે ભગવાનની અહીંયા પધરામણી થાય. એમને મફતના ભગવાન અહીંયા પધારતા નથી. સમોસણ જ્યાં જાય એની વાણી સાંભળે અને ઘણા જીવો પામે છે. એમને મફતની સમોસણી જતો નથી, ત્યાં લાયકાત થઈ ગયો જીવની, ત્યાં ભગવાનનું સમોસણ ઈચ્છા વિના જાય. એને ઈચ્છા ન હોય ચવડીને કે અહીંયા જાઉં ને અહીંયા ન જાઉં, ઈચ્છા હોય એ તો પાપ, ઈચ્છા તો પાપ છે. ને પાપની તો પરમાત્માને નિવૃત્તિ થઈ ગઈ છે. ઈચ્છા વાળો પરમાત્મા ન હોય, જેની દશામાં ઈચ્છા હોય એ તો દોષ છે, ગુણ નથી. તો એ ભગવાનનું સમોસણ જ્યાં જાય છે ત્યાં કાંઈ પણ એમાં હેતુ છે. ઘણા જેવો લાયા થઈ ગયા તમે જતન પામે, એમાં તમે આની કિંમત ઓછી ના આપતા. અહીંયા જે જીવ મંદિરની આપી દીધું છે અને જે ભગવાન પધારવાના છે ને અહીંયા જીવ મંદિર થવાનું છે, જે પરંપરાએ ચાલતું આવેલું એવું જીવ મંદિર અનાદિ અનંત હરિતરાજની પ્રતિમા એ અહીંયા સ્થાપના થાય છે. એની પાછળ કાંઈક અંતર ગર્ભિત સારું આવવાનું છે. કેમ કે આપણને એટલું જ્ઞાન નથી, તો કેવડું જાણે છે, પણ આપણે અનુમાન કરી શકીએ છીએ કે જ્યારે એ નિમિત્તની સ્થાપના થાય છે ત્યારે એને જાણનારા, એને પૂજનારા, એને જોઈને પોતાના આત્માને જોનારા ભવિષ્યમાં પાસે પાસે ને પાસે ખેરું. એટલે આ બનાવ અહીંયા બને નહીં ભારત સિવાય. ભારત સિવાય ક્યાં કોઈ જગ્યાએ છે? ચીનમાં, રશિયામાં, અમેરિકામાં ક્યાં કઈ છે? આ દિગંબર જિનાલયો, આ સ્વાધ્યાય એ તો જ્ઞાન મતીકૃત પ્રવર્તે છે તે જ્ઞાન નથી. કિંમત જગતને જ્ઞાનની કિંમત નથી, પછી દેવગુરુ શાસ્ત્રની કિંમત હોઈ શકે નહીં. આહા, એ તો જેને આત્માની કિંમત થાય એને જ દેવગુરુને શાસ્ત્રની કિંમત લાગે. આત્માની કિંમત લાગ્યા વિના એને ઉપકારી દેવગુરુને શાસ્ત્ર એની કિંમત લાગે નહીં. જે જ્ઞાન મતિ સુખ તે જ્ઞાન વચ્ચે એક કેવું જ્ઞાન થાય છે. તેથી તમને જ્ઞાનની અપેક્ષા એક જાતિ એક છે, જે કહ્યું ને કેવળ જ્ઞાન ને મતિ સુખની જાતિ એક છે. તેથી તેની જાતિ અપેક્ષા એક અંશ કહેવામાં, એનો જ અંશ કહેવામાં આવ્યો કે જાતિ એક છે. એની એ સમ્યક દ્રષ્ટિના પરિણામમાં એ જ્ઞાન સવિકલ્પ તથા નિર્વિકલ્પ થઈ બે પ્રકારે પ્રવર્તે છે. જોજો, આ દાદરમાં સાગર છે. શું કહે છે કે જ્યારે અનાદિકાળનો મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની આત્મા, જે આત્માને જાણતો નથી, આત્માને ઓળખો નથી, એવા આત્માને જ્યારે એનો કાળ પાકી જાય છે, ઉપાદાનની તૈયારી થાય છે, ત્યારે સહજપણે એની નિમિત્તનો યોગ પણ બને છે, એને કેનારા પણ મળે છે, અથવા એને સત્શાસ્ત્રનો યોગ પણ થાય છે નિમિત્તપણે, અથવા કોઈને પ્રતિમા પણ નિમિત્ત થાય છે. પૂર્વનો સંસ્કાર હોય તો એ પ્રકારે નિમિત્ત થાય છે. તો કહે છે કે જ્યારે અનાદિકાળનો મિથ્યાદ્રષ્ટિ જીવ એને કોઈ વિરક્ત ગુરુ વડે વારંવાર એને સમજાવે છે કે તારો આત્મા આ દેહથી ભિન્ન છે, દેહ તારો નથી, કર્મથી ભિન્ન છે, માટે કર્મ તારા નથી, અને પુણ્ય પાપના પરિણામથી પણ તારો આત્મા ભિન્ન છે, માટે પુણ્ય પાપના પરિણામ પણ તારા નથી. અરે આ ઇન્દ્રિય જ્ઞાન જેને તું જ્ઞાન માની બેઠો છો, એ જ્ઞાનથી પણ આત્મા ભિન્ન હોવાને કારણે, ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન હોવાને કારણે એ ઇન્દ્રિય જ્ઞાન પણ તારું નથી, માટે તું તેનો કરતાને ભોગતા નથી. એમ ભેદ જ્ઞાન કરાવીને કરીને જ્યારે સાંભળે છે ત્યારે કોઈ લાયક આત્મા એ પોતાના સ્વરૂપને ચિત્તની પ્રસન્નતાથી સાંભળે છે, પછી એને ધારે છે અને પછી પ્રયોગ કરે ધ્યાનનો. એ પ્રયોગ કરતા એને નિર્વિકલ્પ આત્માનો અનુભવ થાય છે. વિકલ્પ તૂટી જાય છે, વિકલ્પ માત્ર તૂટી જાય છે, કોઈ વિકલ્પ રહેતો નથી. એ નિર્વિકલ્પ ધ્યાન વખતે એ આત્મા કેવળી જેવો છે. કેમ કે કેવળીને જેમ નૈતિક पक्ष के अतित्र में जाके निश्चय ने व्यवहार ना पक्ष के अतित्र में जाके वो मान्य विकल्प ध्यान वक्त निश्चय पक्ष ने व्यवहार पक्ष बे प्रकार ना जो राग है एना की निवृत्ति थी दृष्टि विपराजित होगी वो अनुभव जय उत्तम समय दर्शन था जीवन जयरे तेने अल्प समय आंख उघाड़े अने वीचे आंख उघरी ने वीची एक क्षण में थी जाए काम એટલા ટાઈમમાં એને નિર્વિકલ્પ આત્માનો અનુભવ થાય ફરીથી ફક્ત અવિકલ્પ દેખાવામાં આવી જાય છે કેમ કે પહેલા વખતે જે પ્રયોગ એનો પુરુષાર્થ સાચો છે એને પ્રેક્ટિસ ઓછી છે અભ્યાસ અભ્યાસ એનાથી કાળનો નહોતો એ પેલો અનુભવ આવીને પછી ફટ બહાર નીકળી જાય છે સવિકલ્પ દેખા આવે છે સમ્યક દર્શન કાયમ રહે છે સમ્યક દર્શન નિર્વિકલ્પ ધ્યાનમાં જન્મ થાય અને સદવિકલ્પ રહે દશા પ્રગટ તો પણ સમ્યક દર્શન કાયમ રહી શકે એની વિસંધિ આપતી છે એટલે કે નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન હોય અને પછી સદવિકલ્પ દશા થાય આવે તો સમ્યક દર્શન છૂટી જાય એમ નથી સવિકલ્પ ભણી છે સમ્યક દ્રષ્ટિના પરિણામમાં એ જ્ઞાન કેમ કે એ જ્ઞાનની પ્રધાનતાથી વાત કરે છે કે સવિકલ્પ એટલે રાગ સહિત ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર તથા નિર્વિકલ્પ રાગ રહિત અને ઇન્દ્રિય જ્ઞાન રહિત અતિન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર અતિન્દ્રિય જ્ઞાન નિર્વિકલ્પ છે અને ઇન્દ્રિય જ્ઞાન સવિકલ્પ છે કેમ કે ઇન્દ્રિય જ્ઞાન પરોક્ષ છે અને એની સાથે રાગનો સંબંધ થાય છે તેથી તેને સવિકલ્પ કહેવામાં આવે છે અને તથા નિર્વિકલ્પ થઈ બે પ્રકારે પ્રવર્તે છે જ્યાં જે વિષય કષાયાદિરૂપ વા પૂજા દાન શાસ્ત્ર અભ્યાસ આદિરૂપ પ્રવર્તે છે તે સવિકલ્પ કશા જાણવી જો એનો વિસ્તાર કરે છે તો એ નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દ્રષ્ટિ થયો અને પછી સવિકલ્પ દશા આવી પછી શું કરવું કે દુકાનને મારો તાળા અને દુકાનને જઈ જો સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટમાં વર્તમાનમાં દિગંબર મંદિર એ થાય છે તો દુકાનને આપી દો અને છોકરાઓને પાંજરા પર મોકલો એમ કરતો હોય તો ના ત્યારે શું કરે છે કે વિષય કસાય રૂપે પણ પ્રવર્તે છે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં પણ વૃત્તિ જાય છે અને વેપાર કરતા કસાય આદી એટલે લોભ કસાય રૂપે પણ એ પ્રવર્તે છે જગતને આ ખ્યાલ આવે એમ નથી જો આ 200 વર્ષ પહેલા લખાયેલું શાસ્ત્ર છે સરકારીમાં હતું એનું થી હિન્દી એવું થયું ગુજરાતી અક્ષર અક્ષર તેના ઘરની વાત નથી વિષય કષાયાદિરૂપ એટલે પાપના પરિણામ રૂપે પ્રવર્તે સમ્યક દ્રષ્ટિ સવિકલ્પ દશા હોય ત્યારે પાપના પરિણામ વિષયનું કષાય પાપ છે કે પુણ્ય છે પાપ અને કોઈ વખતે તીર્થની દ્રષ્ટિ પાપથી નિવૃત્તિ લે કોઈ વખતે પૂજા ભગવાનની પૂજામાં બેઠો હોય દર્શન કરતો હોય સમ્યક દ્રષ્ટિ એ સવિકલ્પ દિશા સવિકલ્પના બે ભેદ પાડ્યા અશુદ્ધનું શુદ્ધ અશુદ્ધ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગ નથી જયારે શુદ્ધ ઉપયોગ છૂટી જાય છે આ તો મોટો દરિયો છે જો સમજે તો ન્યાય થઈ જાય આત્માના ઘરની વાત કોઈની પાસેથી પાછી લેવાનું નથી કોઈની સેવા કરવાની નથી કોઈની મહેરબાનીમાં કામ નથી આ તો આત્માના ઘરની વાત અંદર સ્વાધીન બનવાની વાત છે કે એ પહેલા નિર્વિકલ્પ થઈને સવિકલ્પમાં આવ્યો એ સમ્યક દ્રષ્ટિ એની બાહ્યચર્યા બે પ્રકારની છે અવિરત સમ્યક દ્રષ્ટિ છે સાવક નથી સાધુ પણ નથી અવિરત સમ્યક દ્રષ્ટિને પાપના પરિણામ અને પુણ્યના પરિણામ બે આવે છે જયારે શુદ્ધ ઉપયોગ નથી ત્યારે અશુદ્ધ ઉપયોગ હોય છે એ અશુદ્ધ ઉપયોગના બે પ્રકાર શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ છે બે અશુદ્ધ ઉપયોગ છે બે બંધનું કારણ સમ્યક દ્રષ્ટિને એ નિર્જરાનું કારણ નથી કેમ કે આશ્રવ તત્વ છે એનું જાણવું પડશે વિષય કસાય ગયેલું વાહ પૂજા ભગવાનની પૂજા તો પછી દાન દાનની પ્રવૃત્તિ પણ એને કસાયની મળતા હોય શક્તિ છુપાવે નહીં દાનનો કાળ જયારે આવે એ બીજો વાગે ત્યારે એ લોભી થઈને બેસે નહીં. તન મને ધન ની અર્પણતાથી દેવગુરુ શાસ્ત્ર ને પોતે અર્પણ કરી દીધું દાન. પછી શાસ્ત્ર અભ્યાસ આદિરૂપ શાસ્ત્ર નો અભ્યાસ પણ એ કરે, શ્રવણ પણ કરે, પ્રશ્નોત્તરતા કરે, પોતે શાસ્ત્ર વાંચે, એ બધું શાસ્ત્ર અભ્યાસ કહેવાય. સમજી ગયા? પ્રવર્તે કે તે સવિકલ્પ જ્ઞાન જો એની મર્યાદા બાંધી સમ્યક દ્રષ્ટિને, સમ્યક દ્રષ્ટિને વર્તાદિના પરિણામ નથી, બે પ્રકારના પરિણામ દીધા. આમાં બધું જોયું છે. એનો વ્યવહાર કેટલો કે ઉપવાસ નથી કરતો માટે મિથ્યા દ્રષ્ટિ, ના આ વ્રત નથી પાળતો, ત્યાગ નથી કરતો માટે મિથ્યા દ્રષ્ટિ, ના સમ્યક દ્રષ્ટિ અવિરત સમ્યક દ્રષ્ટિ છે અને પાપની નિવૃત્તિ થઈ નથી, એટલે પાપના પરિણામમાં પણ પ્રવર્તે છે અને પુણ્યના પરિણામમાં પ્રવર્તે છે, પણ જગન્ય પુણ્ય છે અને ઉત્કૃષ્ટ પુણ્યના પરિણામ હજી આવતા નથી. કેમ કે નિશ્ચયની સાથે વ્યવહારની સંધિ છે, ઘણું છે. અરે વખત થઈ ગયો, કાલ થઈ ગયો.